तो भगवंत इंद्र महिता सीधाच सीधी सीता आचार्य जिन शासनों नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला एमा पेज नंबर 204 कॉम्प्यूटर मा गो टू पेज नंबर 243 गो टू पेज नंबर 243 पुस्तक मा पानु 204। तो आपड़ो जे मूल प्रश्न जे हतो ए 430 प्रश्न एना अनुसंधान मा आ वात चाले छे। एमनो उत्तर पहलो एक आवी गयो केम के मूल प्रश्न ए समयसार बंद अधिकार गाथा 278 ना माथी ए लेवामां आव्यो हतो के स्फटिक स्वभावथी शुद्ध होवा छतां लाल वगैरे रंग देखाय छे तो ए रीते जीवने पण भले जीव शुद्ध छे पण एनी अंदर कर्मने लई अने एक उपाधि आवी पड़े छे एटले कर्मना उदय ने लई ने ते प्रमाणे जीव ने विकार थाय छे ए वात मान्यता ए बराबर छे के नहीं अने एना जवाब रूपे आपणे उत्तर एक कर्यो अने एना पछी उत्तर बीजो पण कर्यो एमा 280 गाथानी टीकामांथी एमांथी खुलासो लेवामां आव्यो तो ए पण आपणे कर्यो अने हवे ત્રીજામાં कहे छे के समयसार बंद अधिकारनी गाथाओमां एम समझाव्यु छे के आत्मानो ध्रुव स्वभाव अबंध छे तेनो जेवो आश्रय करता नथी तेने ज भाव अने द्रव्य बंद थाय छे एटले के ध्रुव स्वभाव जे छे एमा कोई बंद थतो ज नथी कर्मनो बंद थाय छे ए ध्रुव स्वभाव करनारो नथी ध्रुव स्वभावनो जे आश्रय करे छे एने कोई बंद थता नथी। आत्मानो ध्रुव स्वभाव छे ए त्रिकाळी एवो ने एवो ज छे एमा कोई फेरफार थतो नथी जे फेरफार जे कई बधु आपणे जे जोईए छीए ते बधु पर्यायनुं छे एटले बंध अने मोक्ष ए बंने आम जोवा जोईए तो पर्याय छे मुक्तिनी पर्याय अने बंधनी पर्याय ए बंने पर्याय छे आत्मा कर्मोथी मुक्त रूपे एवी पर्याय रूपे परिणमे छे ते मोक्ष छे ए मोक्षनी पण पर्याय छे અને બંધ રૂપે એ પરિણમે છે તો એ બંધ પણ એ પર્યાય છે એટલે ધ્રુવ સ્વભાવ છે તે અબંધ છે એમાં કોઈ પ્રકારનો બંધ છે નહીં અને એવા ધ્રુવ સ્વભાવનો જેવો આશ્રય કરે છે એનો આશ્રય લે છે એને બંધ થતો નથી એટલે અહીંયા કહે છે કે તેનો જેવો આશ્રય કરતા નથી તેને જ ભાવ અને દ્રવ્ય બંધ થાય છે એટલે ધ્રુવ સ્વભાવનો આશ્રય નથી કરતા એનો અર્થ એ થયો કે એ બીજા ભાવ રૂપે પરિણમે છે ધ્રુવ સ્વભાવ તરફ દ્રષ્ટિ કરતા નથી ધ્રુવ સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે તો આત્મામાં સ્થિર થવાય અને એ સમયની એની શુદ્ધ નિર્મળ પર્યાય એને અનુભવમાં આવે પણ એવું નથી કરતા એટલે એમનો ઉપયોગ બીજે ક્યાંક જાય છે એમના દર્શન જ્ઞાનનો ઉપયોગ બીજે ક્યાંક જોડાય છે અને એવું થતા એમને ભાવ બંધ થાય છે અને ભાવ બંધ થાય છે ભાવ આશ્રવ થાય છે અને પછી ભાવ બંધ થાય છે એટલે એ રીતે કર્મનો બંધ થાય છે અને જેવો ભાવ બંધ થાય છે એને અનુરૂપ પરમાણુઓ ભેગા થઈ અને દ્રવ્ય કર્મ બંધાય છે એટલે જેવો આશ્રય કરતા નથી તેને જ ભાવ અને દ્રવ્ય બંધ થાય છે। અને જે ધ્રુવ સ્વભાવનો આશ્રય કરે છે તેઓને ભાવ અને દ્રવ્ય બંધ થતો નથી. ધ્રુવ સ્વભાવનો આશ્રય એટલે શું? ધ્રુવ બદલાતો નથી, જે બદલાતું નથી એવું તત્વ એના તરફ દ્રષ્ટિ કરી અને એમાં સ્થિરતાનો પુરુષાર્થ કરવો એનું નામ ધ્રુવ સ્વભાવનો આશ્રય. પોતાનો સ્વભાવ ધ્રુવ છે એવું પહેલા તો એને નક્કી કરવું પડશે ને. પોતાનો સ્વભાવ કેવો છે એ બદલાય નહીં એવો છે, એમાં આનંદ ગુણ છે એ બધું છે, પણ એ કઈ બદલાતું નથી, એમાં એક પણ ગુણ ઓછો નથી થતો કે વધતો નથી. એ નિર્મળ શુદ્ધ સ્વરૂપ શક્તિ અપેક્ષાએ જે પડ્યું છે એની વ્યક્તતા પર્યાયમાં નથી થઈ, તો એ પર્યાયમાં વ્યક્તતા કરવા માટે જેમણે એવી વ્યક્તતા કરી છે એવા મહાપુરુષોની વાત માનવી પડશે ને. જ્યાં સુધી પોતાને અનુભવ નથી ત્યાં સુધી તો એને જે મહાપુરુષોએ કહ્યું છે એ વાત ઉપર વિશ્વાસ કરવો પડશે, એટલે કે શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડશે અને શાસ્ત્રોના અભ્યાસમાંથી એને તર્ક દ્વારા પાછું નક્કી કરવું પડશે કે જેથી કરી અને એને કોઈ બીજા બદલી ન જાય. નહીતર આજે એક શાસ્ત્રનો અભ્યાસ કરશે અને પછી કોઈક મિથ્યા દ્રષ્ટિના શાસ્ત્ર વાંચશે તો પાછો બદલાઈ જશે, એટલે એવું ન થાય. એટલા માટે એ શાસ્ત્ર વાંચે ત્યારે પણ એને તર્ક કરી અને બરાબર એ સમજને પાક્કી કરવી પડશે. અને આવી પાક્કી સમજ થાય કે જે બદલાય નહીં એવી પાક્કી માન્યતા થાય એને આપણે ધારણા જ્ઞાન કહીએ છીએ. એ હજી વિકલ્પરૂપ દશા છે અને એ ધારણા જ્ઞાન જે વિકલ્પરૂપ દશા છે એને હવે પોતે પોતાના અનુભવ દ્વારા પાકી શ્રદ્ધામાં ફેરવવાનું છે. તો અનુભવ પોતાનો જ કરવાનો છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે, અને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે તો પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એટલે પોતાના લક્ષ્યને બહારમાંથી પલટાવી અને અંતર તરફ વાળવાનું છે. એ અંદરમાં જશે, ધ્રુવ સ્વભાવની સન્મુખતા કરશે, એટલે એને એમ કહેવાય કે ધ્રુવ સ્વભાવનો આશ્રય કર્યો. અને એવું કરશે એટલે એને પોતાનું સ્વરૂપ જણાશે, એનો પ્રતિભાસ થશે. અને એ પ્રતિભાસ થાય છે એ વખતે બીજા અનંત ગુણો છે એની પર્યાયનો પણ એને એમાં ખ્યાલ આવે છે, એ પણ અનુભવાય છે. અને આ બધું જ એના જ્ઞાનની પર્યાયમાં અનુભૂતિ રૂપે એને અનુભવાય છે. અને આવું જે કરે છે એ વખતે એ પોતાના સ્વરૂપમાં એ પુરુષાર્થ કરી રહ્યો છે ત્યારે એના ભાવ વિભાવ ભાવ થતા નથી, બીજે દ્રષ્ટિ જતી નથી, બીજા સાથે જોડાણ થતું નથી, એટલે બીજા સાથે યોગ ક્યાંય થતો નથી, એટલે એને સંવર વર્તે છે. સંવર વર્તે છે એટલે કે એને બીજા આશ્રવ થતા નથી, બીજા ભાવ જ નથી તો પછી ભાવ આશ્રવ થતા નથી ને ભાવ બંધ પણ થતા નથી. એટલે અહીંયા એમ કહ્યું કે જે ધ્રુવ સ્વભાવનો આશ્રય કરે છે તેઓને ભાવ અને દ્રવ્ય બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિને પોતાની નબળાઈના કારણે અલ્પબંધ થાય છે તેને ગૌણ ગણેલ છે. સમ્યક દ્રષ્ટિને જે બંધ થાય અલ્પ પ્રમાણમાં થતો હોય એટલે ક્યારે, ખાસ કરીને તો એ જ્યારે પોતે શુદ્ધ ઉપયોગમાં નથી અને બહારમાં શુભ ઉપયોગમાં છે ત્યારે પણ એની દ્રષ્ટિ આત્મા તરફ જ રહી છે, એટલે એને જે બંધ થાય છે એને એ અલ્પ બંધ છે, એટલે એને ગૌણ કરીને મુખ્યતાથી તો એમ વાત કરી કે એને બંધ થતા નથી. એને થાય છે જ્યાં સુધી પૂર્ણપણે શુદ્ધતા પ્રગટતી નથી અને બધા કષાયોનો અભાવ નથી થતો ત્યાં સુધી બંધ તો પડે જ છે. ફક્ત એટલો સમય જ બંધ નથી પડતો કે જેટલો સમય એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો છે. હવે પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનો સમય તો બહુ ઓછો હોય છે, એ સ્થિરતા કરીને રહે છે ને પછી પાછો બહાર આવે છે. સમ્યક દ્રષ્ટિને તો એક વખત એ આત્મામાં જાય છે, સ્વરૂપમાં જાય છે, સ્થિરતા કરવાનો પુરુષાર્થ કરે છે અને તરત તે બહાર આવે છે. પછી પાછો ફરીથી આત્મામાં જવાનો એ પુરુષાર્થ કરે છે પણ એ બારમાંથી અંતરમાં જવાતું નથી. ઘણી વખત તો એને દિવસો લાગી જાય, અઠવાડિયા લાગી જાય, ઘણો સમય લાગે, મહિનાઓનો સમય લાગે ફરી પાછો એને અંતરમાં જતા. પણ પછી જેમ 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 એનો પુરુષાર્થ વધારતો જાય છે અને શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે, સમ્યક્ત્વ આચરણ ચારિત્રમાં એ શુદ્ધિની વૃદ્ધિ કરતા કરતા પછી એ ઝડપથી પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકે છે. પછી પાંચમે ગુણસ્થાને જ્યારે દેશ ચારિત્ર છે ત્યારે પણ એ પ્રમાણે એની દશા ઉત્કૃષ્ટ થતા થતા એ વધારે સમય પોતાના સ્વરૂપમાં જઈ શકે છે. અને પછી જયારે એ શ્રામણ્ય લે છે, દીક્ષા અંગીકાર કરે છે, મુનિ થાય છે અને બાહ્ય ચારિત્ર પૂરેપૂરું છે એ વખતે એ વિશેષતાથી પુરુષાર્થ ઉપાડે છે, ત્યારે સાતમે ગુણસ્થાને એ વધારે સમય અંતરમાં જાય છે, એટલે વધુ વખત અંતરમાં જાય છે. અને પછી તો એવી દશા આવે છે કે દિવસમાં 1000 વખત અંતરમાં જાય ને બહાર આવે એવી દશા થાય છે. અને પછી એમાં વિશેષતાથી ટકવાનો પુરુષાર્થ થાય છે, એટલે અંદર વધારે સમય સુધી સ્થિર થઈને રહી જાય છે. એ ટકવાનો પુરુષાર્થ પછી જે ઉપડે છે એમાં એક વખત એવો આવે છે કે એમાં એને શુક્લ ધ્યાન પ્રગટે છે અને પછી 12મે ગુણસ્થાને પહોંચી જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. પણ આ કરે છે એ બધા દરમિયાનમાં શું છે તો કે 4થે ગુણસ્થાને છે ત્યારે માત્ર 1 કસાયનો અભાવ થયો છે, 5મે છે ત્યારે 2 કસાયનો અભાવ થયો છે અને એ 6ઠે છે ત્યારે એને 3 કસાયનો અભાવ થયો છે. પણ છેલ્લો કસાય સંજ્વલન કસાય તો 12મા ગુણસ્થાન સુધી છે, એ 13મા ગુણસ્થાને હોય છે ત્યાં સુધી એ હોય છે, પછીથી એ જાય છે. એટલે 12મા ગુણસ્થાન સુધી હોય છે, 13મે ગુણસ્થાને આવે પછી કેવળીને નથી હોતો. પછી માત્ર એને યોગ છે અને યોગને લીધે થઈ અને જે બંધ થાય એ બંધમાં તો સ્થિતિબંધ હોતો જ નથી, કોઈ સ્થિતિ હોતી નથી અને અનુબંધ પણ હોતો નથી. એટલે અહીંયા જે આપણે વાત લીધી છે એ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુબંધ એ બધાની વાત લઈને કરવામાં આવી છે, ચારે ચાર લેવામાં આવ્યા છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુબંધ એ ચારે ચાર સહિત જે બંધ છે એવા બંધને લઈને વિચાર કરીએ તો એવો બંધ સમ્યક દ્રષ્ટિને પણ થાય છે, કેમ કે એને એક જ કસાય ગયો છે, અનંતાનુબંધીનો ગયો છે એટલે. પણ એ હવે એને અનંત ભવ થવાના બાકી નથી એટલે એ અપેક્ષાએ એને ગૌણ કરીને એમ કહ્યું કે જે દ્રવ્યનો આશ્રય કરે છે, ધ્રુવનો આશ્રય કરે છે એને બંધ થતા નથી. અને બીજી રીતે જો એમ કહીએ તો જ્યારે એ પોતે પોતાના ધ્રુવ સ્વભાવનો આશ્રય કરે છે એટલે જ્યારે એનો ઉપયોગ શુદ્ધ છે, એ શુદ્ધ ઉપયોગ વખતે એટલો સમય માત્ર છે એ વખતે તો એ 4થે ગુણસ્થાને હોય તો પણ એને બંધ પડતો નથી. હવે એના પછી 4થું, સમયસાર ગાથા 312-315 માં પણ તે મુજબ જણાવ્યું છે. ગાથા 314 માં તો કહ્યું છે કે જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું વણસવું છોડતો નથી ત્યાં સુધી તે અજ્ઞાયક છે, મિથ્યા દ્રષ્ટિ છે, અસંયત છે. હવે આટલે સુધી આપણે આ વાત કરી હતી, ગઈ વખતે પણ વાત કરી હતી. આ વાત 312-315 ની ગાથામાં પણ તે મુજબ જણાવ્યું છે જે વાત કરી હતી. અને એમાં 314મી ગાથા છે એની અંદર એમ વાત કરી હતી કે જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું વણસવું છોડતો નથી એટલે એની પર્યાયની અંદર એને ઉપજવું અને વિનાશ થવો એ પર્યાયનો, એની સાથે એ જોડાણ જ્યાં સુધી પોતે અનુભવે છે ત્યાં સુધી એ અજ્ઞાની છે, એ જ્ઞાયક નથી. પ્રકૃતિના નિમિત્તે ઉપજવું વણસવું, પ્રકૃતિ એટલે કર્મના નિમિત્તે, કર્મને લઈને જેવા સંયોગ આવ્યા છે એવા સંયોગ સાથે જોડાવું અને એવા સંયોગ સાથે જોડાવું એટલે એ સંયોગો એ પર્યાય રૂપે છે અને એ પર્યાય ઉત્પન્ન થઈ છે અને એ પણે પોતે પરિણમે છે એટલે એ પણે એ ઉપજ્યો, એને પર્યાય મનુષ્યની પર્યાય થઈ છે અને પોતે પોતાની જાતને મનુષ્ય માનીને એનું પરિણમન થાય છે, હું મનુષ્ય છું એ રીતે એનું પરિણમન થાય છે. તો એનો અર્થ કે મનુષ્ય રીતે ઉપજ્યો અને એ જ રીતે એ પર્યાયનો નાશ થાય છે એટલે હું હવે એ રીતે નથી, એ પોતે એ રીતે પર્યાય રૂપે પોતાની જાતને સમજે છે અને પર્યાય રૂપે ઉપજે છે અને વણસે છે, એવું જ્યાં સુધી એ કરે છે ત્યાં સુધી સાચા અર્થમાં એ જ્ઞાયક નથી, એ અજ્ઞાયક છે, એ મિથ્યા દ્રષ્ટિ છે અને અસંયત છે. અબદ્ધ સ્પષ્ટ સંયત એ જે વાત સમયસારની ગાથામાં લેવામાં આવી છે એમાં એ રીતે છે કે આત્મા ક્યાંય બંધાયેલો નથી, કોઈ સાથે બંધાયેલો છે જ નહીં. અબદ્ધ સ્પષ્ટ એ ક્યાંય કોઈ સાથે બંધાયેલો નથી એ વાત એમાં એ રીતે લીધી છે. અને એનું સ્વરૂપ એવું છે, સ્પષ્ટ છે, નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે. એટલે એ સંયત નથી. અસંયત અહીંયા જે કહ્યું છે એ મિથ્યા દ્રષ્ટિ છે, તે અસંયત છે. એ આખી ગાથા આપણે સમયસારની પછીથી લઈએ એટલે વધારે સ્પષ્ટ થશે. એ બીજી એમાં ઘણી બધી વાત આવે છે અને આના સિવાયની આખી વસ્તુ જુદી એમાં તો કઈ છે, આત્માના સ્વરૂપની વાત કઈ છે, એ આખી ગાથા આપણે લઈએ. પણ આ હમણાં પહેલા પૂરું કરી દઈએ, અહીંયા પાંચમું છે તો એ પૂરું કરી દઈએ. કેમ કે એમાં આખો સ્વાધ્યાય થશે એ ગાથાની અંદર, એટલે અત્યારે આપણે હમણાં નથી લેતા, પણ એ ગાથા આખી જ આપણે લેવી છે. પાંચમું અહીંયા કહે છે કે પ્રવચન સાર જ્ઞેય અધિકાર, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એ જ્ઞેય અધિકાર. એમાં ગાથા 186માં અશુદ્ધ પરિણામ આત્મદ્રવ્યથી સ્વદ્રવ્યથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. અશુદ્ધ પરિણામ આત્મદ્રવ્યથી એટલે કે સ્વદ્રવ્યથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. અર્થાંત રાગ આદિ વિકાર જીવના પોતાના અશુદ્ધ ઉપાદાનના કારણે થાય છે. દ્રવ્ય કર્મ તો નિમિત્ત માત્ર છે, માટે કર્મનો ઉદય જીવને વિકાર કરાવવા માટે નિમિત્ત થઈને આવે છે તેવું નથી. પણ સંસાર અવસ્થામાં આત્મા પરદ્રવ્ય પરિણામને, પુદ્ગળ કર્મ પરિણામને નિમિત્ત માત્ર કરે છે, નિમિત્ત બનાવે છે. એવા કેવળ સ્વપરિણામ માત્રનું, તે સ્વપરિણામ સ્વદ્રવ્ય રૂપ રૂપ હોવાથી એનું કરતા પણ અનુભવે છે. પ્રવચન સાર છે તે દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, પણ એ જ્ઞાન પ્રધાન ગ્રંથ છે. સમયસાર પણ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, પણ એ દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથની અંદર આત્માને મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય ત્યારે પર્યાયને ગૌણ કરીને એને કાઢી નાખવામાં આવી હોય, એ રીતે વધારે કથન કરી અને એમ દર્શાવવામાં આવ્યું હોય કે આત્મા શુદ્ધ નિર્મળ જ છે અને એવા શુદ્ધ સ્વરૂપને તું તારી દ્રષ્ટિનો વિષય બનાવ, એટલે જ્યારે તારે સ્વરૂપમાં સ્થિર થવું છે તો તારી દ્રષ્ટિ એવા શુદ્ધ નિર્મળ સ્વરૂપ ઉપર લઈ જા. એટલે તને પ્રતીતિ પહેલા એ વાતની કરાવવામાં આવે છે કે તારો આત્મા છે તે શુદ્ધ નિર્મળ જ છે, તું વિશ્વાસ રાખ અને એવો વિશ્વાસ રાખીશ અને એવા શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ તું કરીશ તો તને એવો શુદ્ધ આત્મા પર્યાયમાં પ્રાપ્ત થશે. આ વાત છે તે સમયસારની વાત છે. પ્રવચનસારમાં આ જ્ઞેય પ્રધાન જ્ઞાન પ્રધાન ગ્રંથ છે અને એમાં જ્ઞેય અધિકાર છે, એની અંદર જેમ છે તેમ જેવું સ્વરૂપ છે તેવું દર્શાવ્યું છે. એટલે ત્યાં એમ વાત કરી છે કે જે પરિણામ થાય છે એ ખરેખર આત્માના જ થાય છે. અહીંયા તો વાત જેમ છે તેમ દર્શાવવી છે, ન્યાયથી બધું બતાવવું છે. એટલે એમ કહ્યું કે એ પરિણામ જે થાય છે એ રાગ આદિ વિકાર રૂપ જે પરિણામ થાય છે, રાગ આદિ વિકાર રૂપે જીવ પરિણમે છે, એનું કારણ એ જીવનું પોતાનું છે અને જીવના પોતાના એ ઉપાદાન કારણ કેવા છે, અશુદ્ધ ઉપાદાન કારણ છે, એને લઈને જીવમાં થાય છે. જીવના અશુદ્ધ ઉપાદાન કારણ એટલે જીવની એવી યોગ્યતા છે અને જીવમાં એ રીતે વિભાવ ભાવ જે થાય છે તે ભલે ક્ષણિક છે પણ એ જીવના પોતાના છે. એને કોઈ દ્રવ્ય કર્મ બહારનું કર્મ કરાવતું નથી. એ દ્રવ્ય કર્મ છે તો નિમિત્ત માત્ર છે. એટલે કે દ્રવ્ય કર્મ છે એ જ્યારે એનો ઉદય આવે છે અને જે સંયોગો રચાય છે એ જે કંઈ ફળ આપે છે એને લીધે કંઈ અહીંયા વિકારી ભાવ થાય છે એમ નથી. ભાવ થાય છે વિકારી ભાવ, એ વાત બરાબર છે, અને એ વિકારી ભાવ થાય છે એ ક્યાં થાય છે, એ આત્મામાં થાય છે. અને એ આત્મામાં થાય છે તે છતાં એ શુદ્ધ આત્માના ભાવ નથી. એ જે ઉપાદાન કારણ છે એ અશુદ્ધ ઉપાદાન કારણ એટલે જીવની એવી યોગ્યતા છે, એના પુરુષાર્થની નબળાઈને કારણે એની એ સમયની એવી યોગ્યતા છે અને એનું ઉપાદાન કારણ જીવનું પોતાનું છે. જીવમાં એ વિકારી ભાવ થાય છે, નિમિત્ત તરીકે એ દ્રવ્ય કર્મને લેવામાં આવ્યા છે. માટે અહીંયા એમ કહે છે કે કર્મનો ઉદય જીવને વિકાર કરાવવા માટે નિમિત્ત થઈને આવે છે તેવું નથી. કર્મનો ઉદય તો આવ્યો છે તો આવ્યો છે, એ તો પૂર્વ એવા કર્મ કર્યા હતા તો એવા કર્મનો ઉદય એને સ્થિતિબંધ જેટલા સમયની સ્થિતિ હતી એટલો સમય પ્રમાણે એનો એ પ્રમાણે ઉદય હવે આવ્યો છે અને હવે એ ઉદય આપીને એ ખરી જવાનું છે. એટલે એ ઉદય તો આવવાનો છે તો આવ્યો છે, અને પૂતગળ કર્મને લઈએ તો એ પૂતગળ કર્મનો ઉદય એના કારણે છે. એની ક્રિયા એની પૂતગળની પોતાની ક્રિયા છે, એમાં જીવને કાંઈ લેવા દેવા નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જીવ છે જ્યાં ત્યાં તેના જ એ જ વિસ્તારમાં એટલે કે એ જ પ્રદેશમાં એ સંયોગો એ પરિણામ પૂતગળના જે છે કર્મના ઉદયના પરિણામ જે છે ત્યાં એની આસપાસ જ આવે છે. હવે એ વખતે જીવને એની સાથે જોડાવવું કે ન જોડાવવું એ માટે પણ એ સ્વતંત્ર છે. પણ એને જ્ઞાન નથી, એ જ્ઞાની નથી, તો પછી એ મિથ્યા દ્રષ્ટિ છે તો એની સાથે જોડાઈ અને એ પોતે એ રૂપે પરિણમે છે ત્યારે એ એમ સમજે છે કે આ કર્મનો ઉદય થયો એટલે કર્મને કારણે થઈને મારામાં આવા વિકાર થયા, અને એમ કરીને એ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, સંસારી છે, ત્યારે એ પોતે એ જે વિકારિક ભાવ થયા એનો એ પોતે પોતાને કરતા નહીં માનતા એ પેલા પરદ્રવ્ય જે છે એણે એ પરિણામ કરાવ્યા એમ માને છે. ખરેખર તો એ પરિણામ એના પોતાના છે, છતાં પણ એ એમ માને છે કે આ કર્મને લઈને થઈને મારી આ દશા થઈ છે, કર્મને લીધે મને આવું થયું છે. એટલે પ્રવચન સારમાં બરાબર ન્યાયથી વાત એ રીતે સમજાવી છે કે એ થયું છે એમાં નિમિત્ત તરીકે એ ઉદય હતો, પણ એ ખરેખર એ પરિણામ જીવના પોતાના જ છે, એ વિકારી પરિણામો એ જીવના જ છે, એ કર્મના નથી. પણ જ્યારે સમયસારમાં એ વાત લેવામાં આવે ત્યારે આત્માને શુદ્ધ નિર્મળ બતાવવો હોય, તમને એમ પાકી શ્રદ્ધા કરાવવી હોય, વિશ્વાસ કરાવવો હોય કે આટલો વખત થયો, અનંત કાળ વીતી ગયો, છતાં પણ આ જીવ છે તે કોઈ રીતે મલિન થયો નથી અને એનું સ્વરૂપ એવું ને એવું શુદ્ધ નિર્મળ છે, તો તું એના તરફ દ્રષ્ટિ કર. એમ જ્યારે કહેવું હોય ત્યારે વિકારી પરિણામ વિકારી ભાવો આ બધાની વાત આવે તો એને ત્યાં ગૌણ કરીને કાઢી નાખે. ગૌણ કરીને કાઢી નાખે એટલે કે એ ક્ષણિક વસ્તુઓ તારી છે જ નહીં, તું એને ભૂલી જા. એ બધી ક્ષણિક વસ્તુઓ જે કંઈ પર્યાયો થઈ રહી, વિકારી ભાવો બધા થયા, ભૂતકાળમાં પણ થયા, એ બધાને તું ભૂલી જા. એ તારા સ્વરૂપમાં મૂળ સ્વરૂપમાં ક્યાંય પડ્યા નથી, ધ્રુવમાં ક્યાંય છે જ નહીં. ધ્રુવ તત્વ એવું ને એવું નિર્મળ શુદ્ધ છે, માટે તું એના તરફ દ્રષ્ટિ કર. આ રીતે સમયસારમાં કહેવામાં આવ્યું છે. એટલે તમને શુદ્ધ આત્મા તરફ લઈ જવા છે, દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે, એના તરફ તમારું લક્ષ્ય કરાવવું છે, ત્યારે એને એમ કહેવામાં આવ્યું છે. અને પ્રવચન સારમાં અહીંયા જ્ઞાનથી જેમ છે તેમ વાત કરવી છે, એટલે વિસ્તારથી એ રીતે વાત કરવામાં આવી કે એ વખતે એને એની યોગ્યતા એવી હતી અને એનું અશુદ્ધ ઉપાદાન એને કારણે થઈ અને એ વિકારી ભાવો જે છે એ જીવના એના પોતાના થયા છે, એ વાત અહીંયા લીધી છે. તો શું કહ્યું અહીંયા કે ઉપાદાનના અશુદ્ધ ઉપાદાનના કારણે થાય છે. દ્રવ્ય કર્મ તો નિમિત્ત માત્ર છે, માટે કર્મનો ઉદય જીવને વિકાર કરાવવા માટે નિમિત્ત થઈને આવે છે તેવું નથી. પણ સંસાર અવસ્થામાં આત્મા પરદ્રવ્ય પરિણામને એટલે પૂતગળ કર્મના પરિણામને નિમિત્ત બનાવે છે, એને એ નિમિત્ત બનાવે છે. ખરેખર એ સંસારી અવસ્થામાં છે ત્યારે એને એ નિમિત્ત બનાવે છે કે અને એવા કેવળ સ્વપરિણામ માત્રનું એટલે કે તે સ્વપરિણામ સ્વદ્રવ્ય રૂપ હોવાથી કરતા પણ અનુભવે છે, એનો એ કરતા થાય છે. પોતાના વિભાવ ભાવ વિકારી ભાવ છે એનો એ કરતા થાય છે, અને પેલું છે એને નિમિત્ત કારણ મળે છે અને એનું ઉપાદાન કારણ પોતાનું અશુદ્ધ ઉપાદાન કારણ છે તે છે. આ વાત પ્રવચન સાર પ્રમાણે કરવામાં આવી. એટલે અજ્ઞાન અવસ્થામાં એ વિકારી ભાવનો કરતા થાય છે. કૃપાળુ દેવે આ વાત એક જ લીટીમાં કરી દીધી કે જીવ અજ્ઞાન અવસ્થામાં અથવા તો સંસાર અવસ્થામાં એ વિકારી ભાવનો કરતા થાય છે, વિકારી ભાવનો ભોગતા થાય છે, અને જ્ઞાન અવસ્થામાં એ પોતાના શુદ્ધ સ્વભાવ ભાવનો કરતા ભોગતા થાય છે. કૃપાળુ દેવે એક જ વખત એક જ વાક્યમાં આખું તત્વજ્ઞાન આપી દીધું કે જયારે એ જ્ઞાની છે ત્યારે એ પોતે વિકારી ભાવનો કરતા થતો નથી. કેમ કે એ જ્ઞાની છે, પોતાના સ્વરૂપને એને અનુભવ્યું છે અને પોતાના સ્વરૂપથી બીજા બધાને જુદા ભિન્ન કરે છે એવું એને ભેદ જ્ઞાન વર્તે છે. એટલે જયારે એને વિકારી ભાવ થાય છે અથવા રાગ થાય છે ત્યારે પણ એ રાગને પોતાના સ્વરૂપથી જુદો એ જાણે છે અને અનુભવે છે. સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પણ રાગ થાય છે, પણ એ શુભ રાગ છે કે અશુભ રાગ છે ત્યારે પણ સમ્યક દ્રષ્ટિ જીવ પોતે એ રાગને પોતાથી જુદો જાણે છે. એ રાગ રૂપ થયો છે ત્યારે પણ એ સમજે છે કે મારું આ સ્વરૂપ નથી, હું એ રૂપે નથી, હું એનાથી ભિન્ન છું. આવું ભેદ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે અને એટલા માટે જ એની દ્રષ્ટિ સમ્યક થઈ એમ કહેવાય, એની પરિણતિ શુદ્ધ પરિણતિ થઈ એમ કહેવામાં આવે છે. એનો શુદ્ધ ઉપયોગ નથી તે વખતે પણ એની પરિણતિને શુદ્ધ પરિણતિ કેમ કહેવામાં આવે છે? કેમ કે એને ભેદ જ્ઞાન થયું છે અને એથી એ જ્યારે રાગ કરે છે એટલે શુભ ભાવ કરે છે કે શુભ ભાવ વખતે પણ એને પોતાથી જુદા ભિન્ન અનુભવે છે. એ વિકારી ભાવો મારા નહીં. જ્યારે મિથ્યા દ્રષ્ટિ છે, સંસારી છે, અજ્ઞાની છે, એનો કર્તા થાય છે કે આ ભાવ મારા છે, આ હું કરું છું, શુભ ભાવ કરું છું તો હું પૂજા કરું છું. પૂજા કરનારો કોણ છે? તો કે હું પૂજા કરું છું. શુભ ભાવ છે ને, જ્ઞાની છે તે સમજે છે કે હું ભગવાન આત્મા છું, મારા કોઈ બીજા અન્ય શુભ ભાવ છે જ નહીં, મારા તો માત્ર શુદ્ધ ભાવ જ છે. એ જે શુભ ભાવ આવ્યો તે મારો નહીં, એ ક્ષણિક ભાવ છે. એ વખતે એ મારી પોતાની નબળાઈને કારણે એ આવ્યો તો આવ્યો, પછી એના તરફ લક્ષ કરતા નથી. એ શુભ ભાવને છોડીને પોતે શુદ્ધ ભાવમાં જાય છે, પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે સંસાર અવસ્થામાં આત્મા પરદ્રવ્ય પરિણામને, પુદ્ગળ કર્મના પરિણામને નિમિત્ત બનાવીને એવા કેવળ સ્વપરિણામ માત્રનું, એટલે જે વિકારી ભાવ કર્યા છે એનું કરતા પણ પોતે અનુભવે છે, એનો કરતા થાય છે, જ્ઞાની નથી થતો. બહુ તત્વજ્ઞાન ભર્યું છે આ પાંચમા ની અંદર તો, અને આપણે એ રીતે પ્રવચનસાર અને સમયસાર બંનેને સાથે લીધા છે એટલે ગૂંચવાડો નહીં થાય. બરાબર છે? હજી જો કઈ સમજણ ના પડી હોય તેની વધારે સ્પષ્ટતા આપણે કરીએ. જો અહીંયા ભાવાર્થમાં બે લીટીમાં વાત કરી દીધી છે કે હમણાં સંસાર દશામાં જીવ ઔદ્ગલિક કર્મ પરિણામને નિમિત્ત માત્ર કરીને પોતાના અશુદ્ધ પરિણામનો જ કરતા થાય છે. પ્રવચન સાર ગાથા 186 પેજ નંબર 305 એમાંથી આ વાત લેવામાં આવી છે. આ વાત બરાબર બેસી જાય, બરાબર સમજાઈ જાય તો પછી ક્યાંય ભૂલ થવા સંભવ નથી. આ જ સમજવાનું છે. સમયસારનો અભ્યાસ કરતા પહેલા બીજા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. એમાં પણ આવા પ્રશ્નોત્તર માળા જેવા પુસ્તકનો બરાબર અભ્યાસ કર્યો હોય અને બીજા પણ એ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને પછી પ્રવચન સારનો અભ્યાસ કર્યો હોય અને પછી છેલ્લે સમયસાર લેવામાં આવે તો પછી સમયસારનો જે ખરેખરો અર્થ સમજવાનો છે અને જે રીતે એમાંથી પોતાના સ્વરૂપમાં જવાનું છે એ થઈ શકશે, અન્યથા તો નિશ્ચય આભાસી થઈ જવાય. એટલે ખૂબ અભ્યાસ કરવો, વારંવાર અભ્યાસ કરવો. આ બધું એક વખત વાંચે, વિચારે, સમજાયું હોય અને ફરી પાછું ભૂલાઈ જાય એટલે વારંવાર એનું મનન ચિંતવન કરવું કે આ કેવી રીતે, આ કેવી રીતે, આ શા માટે આમ થાય છે એમ ફરી ફરીને એનો વિચાર કરવો. ગુરુદેવના પ્રવચનો વારંવાર સાંભળવા. હવે પ્રશ્ન 431 બલાધાનનો અર્થ શું છે? બલધાન કારણ કોને કહે છે? બલધાનનો વ્યુત્પત્તિ અર્થ છે બલ વત્તા આધાન બરાબર બળનું ધારણ, એવો થાય છે. બળનું ધારણ બલાદાન એટલે બળનું ધારણ એવો એનો અર્થ થાય છે, સામાન્ય અર્થ કયો છે. આગળ વધારે બીજું કહે છે એમાં કે ઉપાદાન કારણ પોતાનું કાર્ય કરવાનું પોતે પોતાથી બળ ધારણ કરે છે. ઉપાદાન કારણ પોતાનું કાર્ય કરવાનું પોતે પોતાથી બળ ધારણ કરે ત્યારે જે નિમિત્ત હોય તેને બલાદાન કારણ કહેવામાં આવે છે. નિમિત્ત ખરેખર ઉપાદાનને કાંઈ પણ બળ આપી શકતું નથી, નિમિત્તમાંથી કંઈ બળ આવતું નથી, બળ એના પોતાનામાં પડ્યું છે. એમ બતાવવા માટે બલાદાન માત્ર નિમિત્તને કહેવામાં આવે છે. એટલે બલાદાન કારણ કયું, અથવા તો બળ ધારણ કરવા માટેનું જે કારણ જે આપ્યું એ નિમિત્ત કારણ છે, બળ તો એનું પોતાનું જ છે. આ નિમિત્ત કારણને જુદી જુદી રીતે જે કહેવામાં આવે છે એની વાત અહીંયા ચાલે છે. એટલે આ એક બીજું કારણ આપ્યું, બલાદાન કારણ, બળને ધારણ કરવા વાળું કારણ એ નિમિત્ત કારણ છે, બળ તો પોતાનું છે. હજી અહીંયા પ્રવચન સાર ગાથા 55 ની ટીકામાંથી અહીંયા એક પેરેગ્રાફ હળદેથી લઈ અને મૂક્યો છે. એમાં કહે છે કે એ ઇન્દ્રિય જ્ઞાન વાળો જીવ પોતે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો પોતે કેવો છે. ઇન્દ્રિય જ્ઞાન વાળો જીવ છે, પોતે અમૂર્ત છે પણ ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન કરી રહ્યો છે એવા જીવની વાત લીધી છે. કેવળ જ્ઞાનીની વાત નથી લીધી, કેવળ જ્ઞાની છે તે તેમનું જ્ઞાન તો અતિન્દ્રિયપણે થાય છે, ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન કરતા નથી. એટલે અહીંયા એ ઇન્દ્રિય જ્ઞાન વાળો જીવ પોતે અમૂર્ત છે. મૂર્તિકપણું જીવમાં તો છે જ નહીં, અમૂર્ત છે. મૂર્તિકપણું મૂર્તપણું તો માત્ર પૂતગળમાં જ છે, બીજા અન્ય દ્રવ્યમાં મૂર્તિકપણું છે જ નહીં. એટલે અહીંયા કહે છે કે પોતે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો તકો, એને પાંચ ઇન્દ્રિય વાળું પૂતગળ મૂર્ત મૂર્તિક રૂપ શરીર એને મળ્યું છે. આગળ કહે છે કે જ્ઞપ્તિ નિપજાવવામાં બળ ધારણનું નિમિત્ત થતું હોવાથી, જ્ઞપ્તિ નિપજાવવામાં એટલે જ્ઞાન કરવામાં, જ્ઞપ્તિ નિપજાવવી એટલે જ્ઞાન કરવું, જ્ઞાન કરવામાં બળ ધારણનું નિમિત્ત થતું હોવાથી. શું બળ ધારણનું નિમિત્ત થાય છે? પેલું ઇન્દ્રિય જ્ઞાન કરે છે ને, એટલે એ ઇન્દ્રિયો છે તે એને જ્ઞાન કરવામાં એટલે જ્ઞાન જ્ઞપ્તિ નિપજાવવામાં એ બળનું નિમિત્ત, બળ ધારણ કરવાનું નિમિત્ત થયું. અહીંયા તો પેલું લેવું છે ને એમને બળ ધાન અથવા બલાધાનની વાત કરવી છે ને, એટલા માટે અહીંયા એ વાત લીધી છે કે જ્ઞાન કરવાની ક્રિયા જ્ઞપ્તિ ક્રિયા છે, એ જ્યારે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરી રહ્યો છે ત્યારે જ્ઞાન તો પોતે પોતાથી જ કરી રહ્યો છે, પણ એ ઇન્દ્રિયો જે છે એ શું થાય છે કે એને બળ આપે છે, એ બળ આપવામાં નિમિત્ત કારણ થાય છે, એટલે બળ ધારણનું નિમિત્ત થાય છે. એટલે અહીંયા લીધું કે જ્ઞપ્તિ નિપજાવવામાં બળ ધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંબક એટલે જણાવનાર જાણવામાં નિમિત્તભૂત છે. જાણવામાં કોણ નિમિત્તભૂત થાય છે? એ ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને ઉપલંબક કહેવામાં આવે છે, એટલે એ જ્ઞાન કરવામાં નિમિત્તભૂત છે, જાણવામાં એ નિમિત્તભૂત છે, એ ઉપલંબક છે. એવા તે મૂર્ત શરીર એટલે ઇન્દ્રિયમાં આવી ગઈ, એના વડે મૂર્ત એવી સ્પર્શ આદિ પ્રધાન વસ્તુઓને કે જે યોગ્ય હોય અર્થાંત જે ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ હોય તેને અવગ્રહીને, એટલે જે ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન થતું હોય, સ્પર્શ ઇન્દ્રિય દ્વારા સ્પર્શનું અને આંખ દ્વારા વસ્તુનો દેખાવનું રૂપનું અને જીભ દ્વારા સ્વાદનું, એટલે એ રીતે લીધું અહીંયા કે એ મૂર્ત શરીરમાં મૂર્ત એવી સ્પર્શાદી પ્રધાન વસ્તુને, અને વસ્તુ પણ એવી હોય કે જે સ્પર્શ દ્વારા જાણી શકાય એ વસ્તુને એ સ્પર્શ ઇન્દ્રિય જાણે, જે સ્પર્શ દ્વારા જાણી શકાતી વસ્તુ છે એને એ સ્પર્શથી જાણે, જે આંખ દ્વારા એનું દર્શન કરીને જાણી શકાતી હોય એવી વસ્તુને આંખ જાણે. આંખથી કંઈ સંભળાય નહીં, અવાજ ના સંભળાય, કાન દ્વારા અવાજ સંભળાય. એટલે જે 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 રીતે છે તેને તે તે ઇન્દ્રિયો દ્વારા જાણવું, એ વાત અહીંયા કરી છે. એટલે અહીંયા કે છે કે એવા તે મૂર્ત શરીર વડે મૂર્ત એવી સ્પર્શ સાદી પ્રધાન વસ્તુને કે જે યોગ્ય હોય, અર્થાંત જે ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ હોય, જે ઇન્દ્રિયો દ્વારા એ જાણી શકાતી હોય, તેને અવગ્રહીને કદાચિત તેનાથી ઉપર ઉપરની અવગ્રહથી આગળ આગળની. હવે અવગ્રહ યા અવાય જે આપણે કહીએ છીએ, અવગ્રહમાં તો શું છે કે સામાન્ય ખ્યાલ આવે એનું નામ અવગ્રહ. એટલે એ ઇન્દ્રિયો દ્વારા તો સામાન્ય ખ્યાલ આવે છે, એટલે અહીંયા અવગ્રહ શબ્દ મૂક્યો છે કે એનાથી અવગ્રહીને કદાચિત તેનાથી ઉપર ઉપરની, એટલે અવગ્રહથી આગળ પણ કદાચ યા એટલે એનાથી થોડો વધારે વિશેષ પણ ખ્યાલ આવતો હોય એવી શુદ્ધિના સદભાવને લીધે તેને જાણે છે. એને જાણવું થાય છે તો કેવી રીતે જાણવું થાય છે? તો ઇન્દ્રિયો દ્વારા એને જાણવું થાય છે. અને ઇન્દ્રિયો દ્વારા જે જાણવું થાય છે તે જેતે ઇન્દ્રિય જેતે પ્રકારનું જ્ઞાન કરે છે, અને એ ઇન્દ્રિયો એ જે જ્ઞાન કરે છે એમાં એ જ્ઞાન કરવાની ક્રિયાની અંદર બળ આપવાનું કારણ એ ઇન્દ્રિયો દ્વારા થયું. એટલે એમ કહેવામાં આવ્યું કે જ્ઞપ્તિ ક્રિયામાં જ્ઞાન કરવાની ક્રિયાની અંદર એ બળ ધારણનું નિમિત્ત થયું. શું? ઇન્દ્રિયો. પણ કોને? જે ઇન્દ્રિયથી જ્ઞાન કરે તેને. જે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન નથી કરતા એવા કેવળી ભગવાનની વાત નથી. હવે એના પછી બીજું તત્વાર્થ સારનો અધ્યાય બીજો સૂત્ર 39માં કહ્યું છે કે ક્રિયા હેતુત્વમે તેસા નિષ્ક્રિયાણ ન હિયતે યત ખલુ બલાધાન માત્ર મત્ર વિવક્ષિતમ. એનો અર્થ છે કે અર્થ ગાથાનો અર્થ છે કે ધર્માસ્તિકાય નિષ્ક્રિય હોવા છતાં તેનું ક્રિયા હેતુ પણ નાશ પામતું નથી, જેથી ખરેખર તેને બલાધાન માત્ર કહેવામાં આવે છે. ધર્માસ્તિકાય શું કરે? કઈ કરે નહીં. આપણે એમ કહીએ કે ગતિ કરતો પદાર્થ છે, ગતિ કરતો પુદ્ગળ અને ગતિ કરતો જીવ, એને ગતિ કરવામાં ધર્માસ્તિકાય નિમિત્ત થાય છે. એ ધર્માસ્તિકાય ખરેખર એ કંઈ ક્રિયા કરાવતું નથી, ગતિ કરાવતું નથી. જીવને કે પુદ્ગળને એ ગતિ કરવામાં નિમિત્ત થાય છે, પણ એ કંઈ ગતિ કરાવતું નથી. જીવને ગતિ ન કરવી હોય તો ન કરે. તો એ રીતે જોવા જઈએ તો શું કરે છે એ ધર્માસ્તિકાય? એ અપેક્ષાથી જોવા જઈએ તો નિષ્ક્રિય છે, અને એવું નિષ્ક્રિય હોવા છતાં તેનું ક્રિયા હેતુ પણ નાશ પામતું નથી. એટલે ક્રિયા હેતુ પણ એનું શું છે? તો કે એનું ક્રિયા હેતુ પણ એવું છે કે ગતિ કરતા પદાર્થને એ નિમિત્ત કારણ થાય. એનું ક્રિયા હેતુ પણ એ પોતે પોતાની ક્રિયા શું કરે છે? તો કે ગતિ કરતા પદાર્થને એ ગતિ કરવામાં નિમિત્ત થાય, એ એનું ક્રિયા હેતુ પણ છે. અને એવું ક્રિયા હેતુ પણ કઈ નાશ પામતું નથી, અને એવું નથી થતું, તેથી એ શું થાય? એ નિમિત્ત કારણ થયું. કેવું નિમિત્ત કારણ થયું? તો એ નિમિત્ત કારણ બલાધાન નિમિત્ત કારણ કહેવાય. કેવી રીતે બલાધાન નિમિત્ત કારણ થયું? તો કે પેલા પદાર્થને ગતિ કરવી છે, એટલે ગતિ કરવામાં એને બળ આપવામાં એ નિમિત્ત કારણ થયું. બળ તો પદાર્થનું પોતાનું છે, પણ ધર્માસ્તિકાય એ નિમિત્ત કારણ થાય છે, એટલે આ પદાર્થ ગતિ કરી શકે છે, એટલે એને બલાધાન માત્ર કહેવામાં આવે છે. અને ત્રીજું, જેમ ઉપકાર અને આલંબન એ શબ્દોનો અર્થ નિમિત્ત થાય છે, તેમ બલાધાનનો પણ તેવો જ અર્થ થાય છે. રાજવાર્તિક અધ્યાય 5મો સૂત્ર 16 અને 17 નીચે કારિકા 16માં કહ્યું છે કે તયોહ કર્તૃત્વ પ્રસંગ ઇતિ ચૈનોન ઉપકાર વચનાદ યસ્ત યાદિવત. ઉપરોક્ત કારિકાની સંસ્કૃત ટીકાનો અર્થ ગતિ સ્થિતિનો ધર્મ અને અધર્મ કરતા છે. એટલે કે ગતિ કરવામાં ધર્માસ્તિકાય કરતા છે ને સ્થિતિ કરવામાં અધર્માસ્તિકાય કરતા છે, એવો અર્થનો પ્રસંગ આવે છે તો તેમ નથી. શું કારણ? ઉપકાર વચન ના લીધે, કારણમાં ઉપકાર વચન ના લીધે એ અહીંયા કારણ સમજાવે છે કે ઉપકાર, બલાધાન, અવલંબન વગેરે પર્યાય વાચક શબ્દો છે જેનાથી ધર્મ અધર્મનું ગતિ સ્થિતિ થવામાં પ્રધાન કર્તૃત્વ પણ નકારાયું છે. એટલે ગતિ કરે છે પદાર્થ, એમાં મુખ્ય કોણ છે? એ ગતિ કરનાર પદાર્થ મુખ્ય છે, એનું કરતા પણ મુખ્ય છે, કે પછી પેલા ધર્માસ્તિકાનું મુખ્ય છે? ધર્માસ્તિકાએ પોતે પોતાનું કાર્ય કરે છે એટલે એ કાર્ય કરે છે એટલે એ નિમિત્ત થાય છે ગતિ કરતા પદાર્થને. પણ એ ગતિ કરતો પદાર્થ પોતે જો ગતિ કરવા ન માંગતો હોય તો ધર્માસ્તિકાયનું કાર્ય એમાં કઈ રીતે એને ગતિ કરાવી શકે? ન કરતા એવું બની શકે નહીં, ધર્માસ્તિકાય એને ગતિ કરાવી શકે નહીં. એટલે મુખ્ય પ્રધાન કર્તૃત્વ એટલે પ્રધાન કરતા પણ કોનું? પેલા પદાર્થનું, ધર્માસ્તિકાયનું નહીં. અને એ જ રીતે અધર્માસ્તિકાયનું પણ એ પ્રમાણે સમજવાનું, એ કે જે પદાર્થને સ્થિતિ કરવી છે, ઉભા રહેવું છે, એને ઉભા રહેવામાં એ નિમિત્ત કારણ થાય છે અને એ અધર્માસ્તિકાયનું પોતાનું એ કાર્ય છે. પણ જેને સ્થિતિ નથી કરવી, ઉભા નથી રહેવું, ગતિ કરતા જ રહેવું છે, તો એને કઈ અધર્માસ્તિકાય રોકતું નથી. એટલે અધર્માસ્તિકાયનું કરતા પણ જે છે એ મુખ્ય નથી, એ પ્રધાન નથી. એટલે અહીંયા એ બંને વાતને સાથે લીધી કે જેનાથી ધર્મ અધર્મ એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનું અનુક્રમે ગતિ કરવું અને સ્થિતિ થવામાં એ પ્રધાન કર્તૃત્વ પણ નકારાયું છે, એ પોતે મુખ્ય કારણ નથી થતા. અને પછી અહીંયા આપે છે કે જેમ દ્રષ્ટાંત તરીકે આપ્યું છે કે જેમ પોતાની જાંઘના બળથી જતા આંધળા માણસ ને અથવા બીજા કોઈને લાકડી વગેરે ઉપકારક થાય છે, નહીં કે પ્રેરક થાય છે. આંધળો માણસ જે છે ચાહે છે તો લાકડી લઈને જાય છે, તો લાકડી એને ઉપકારક થાય છે, એને પ્રેરક નથી થતી, કે લાકડી છે એટલે કઈ ચાલે છે એમ નથી. તેમ પોતાની શક્તિથી સ્વયંમેવ જતા ઉભા રહેતા જીવ પૂતગળોને ધર્મ અધર્મ ઉપકારક છે, નહીં કે પ્રેરક છે. એ ધર્માસ્તિકાએ કે ઉપકારી કારણ થાય છે, એ પ્રેરક કારણ થતું નથી. જીવને ગતિ કરવી હોય ત્યારે એ ઉપકારી કારણ થાય છે. એટલે ઉપકારી કારણ જે છે એને, અથવા તો બલાધાનની વાત લીધી તેને, અથવા તો અવલંબન, એ બધા જે છે એ કેવા છે? એ નિમિત્ત કારણો છે. એ પર્યાયવાચક શબ્દો અહીંયા મૂક્યા છે, એક સરખા જ છે બધા, અને એ બધા નિમિત્ત કારણો છે એમ અહીંયા સમજાવવું છે. મૂળ કારણ તો જીવનું પોતાનું અથવા ગળનું પોતાનું જ છે. તો અહીંયા આપણે 431 પ્રશ્ન સુધીનો સ્વાધ્યાય રાખીએ છીએ અને હવે આપણે 432 પ્રશ્નથી આગળનો સ્વાધ્યાય શરૂ કરીશું.